ભક્તિ ને જ્ઞાનનો સાથ મળ્યો. નામદેવજીને સર્વમાં વિઠ્ઠોબા દેખાવા લાગ્યા. નામદેવજી ત્યાંથી પાછા ફરતા રસ્તામાં એક ઝાડ નીચે ખાવા બેઠા. ત્યાં એક કૂતરો આવ્યો અને રોટલા ઉઠાવીને નાસવા લાગ્યો. હવે તો નામદેવને કૂતરામાં પણ વિઠ્ઠલ દેખાતા હતા. રોટલો કોરો હતો. નામદેવ ઘીની વાટકી લઈને કૂતરા પાછળ દોડ્યા, બૂમ પાડવા લાગ્યા, વિઠ્ઠલ ઊભો રહે, રોટલો કોરો છે, ઘી ચોપડી આપો. નામદેવજીને હવે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. નામદેવ જેવા સંતને પણ જ્ઞાન મેળવવા ગુરુ કરવા પડ્યા હતા. કૌશલ્યાજીએ વિચાર કર્યો કે રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે અને આ સમયે વિશ્વામિત્રજી જેવા ગુરુની સેવા કરે, એમનો સત્સંગ કરે તો બહુ સુખી થશે. કૌશલ્યાજીને આનંદ થયો. તેમણે શ્રી રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમારા પિતાજીની આજ્ઞા એ જ મારી આજ્ઞા. તમારા પિતાજી જેમ રાજી થાય તેમ તમે કરો. માનું હૃદય છે, પ્રેમમાં પીગર્યું છે. વિશ્વામિત્રજીને કૌશલ્યામાંએ વંદન કર્યું અને કહ્યું, ગુરુજી મારા રામને તમે લઈ જાઓ છો, પણ મારો રામ બહુ શરમાળ છે. તે મારી પણ બહુ મર્યાદા રાખે છે. હું એની માં છું, પણ એને ભૂખ લાગી હોય તોય મને પણ કહેતો નથી કે ભૂખ લાગી છે. એ મારી પાસે પણ માંગતો નથી. તમે મારા રામ લક્ષ્મણને લઈ જાઓ છો. મારા લક્ષ્મણ નાનો છે. રોજ સવારે હું મારા રામ લક્ષ્મણને માખણ મિશ્રી આરોગાવું છું. એમને માખણ મિશ્રી આરોગવાની રોજની ટેવ છે. વિશ્વામિત્રજીએ કહ્યું કે મા, તમે જરાય ચિંતા કરશો, માં આશ્રમમાં તો ઘણી ગાયો છે, રોજ માખણ થાય છે. હું યાદ રાખીને રામ લક્ષ્મણને રોજ માખણ મિશ્રી આપીશ. શ્રી રામ લક્ષ્મણનો પહેરો. માતા પિતાને વંદન કરી તેમના આશીર્વાદ લઈ બંને ભાઈઓ સદગુરુ દેવની સેવા કરવા માટે વિશ્વામિત્રજીની પાછળ પાછળ ચાલી નીકળ્યા. વિશ્વામિત્ર શબ્દનો અર્થ કરતા પાણિની ઋષિએ વ્યાકરણ શાસ્ત્રમાં એક સૂત્ર લખ્યું છે, મિત્રમ ચર્ષી વિશ્વમ મિત્રમ યસ્ય સ વિશ્વામિત્રી. અહીં અમિત્રમ એવો પરછેદ નથી. જે જગતનો મિત્ર છે તેને વિશ્વામિત્ર કહે છે, અને જે જગતનો મિત્ર છે તેની પાછળ જગદીશ ચાલે છે. તમે પણ જ્યારે જગની મિત્ર થશો ત્યારે પરમાત્મા તમારી પાછળ પાછળ આવશે. તમે જગતના મિત્ર થઈ ન શકો તો વાંધો નહીં, પણ કોઈના વેરી થશો નહીં. વિશ્વામિત્ર એટલે જગની મિત્ર, જે જગતના મિત્ર છે અને જગત જેનું મિત્ર છે. શ્રી રામ પરબ્રહ્મા છે અને લક્ષ્મણજી શબ્દ બ્રહ્મા છે. શબ્દ બ્રહ્મા અને પરબ્રહ્મા સાથે રહે છે. શ્રી કૃષ્ણ લીલામાં શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મા છે અને બલરામજી એ શબ્દ બ્રહ્મા છે. એકલા રામ કોઈ ઠેકાણે જાય નહીં, કદાચ જાય તો વધારે વિરાજે નહીં. જ્યાં લક્ષ્મણજી હોય ત્યાં જ રામજી વિરાજે છે. જ્યાં શબ્દ બ્રહ્મા છે ત્યાં જ પરબ્રહ્મા સ્થિર થાય છે. રામ લક્ષ્મણની જોડી છે. રામજી શ્યામ સુંદર છે, લક્ષ્મણજી નીલું વસ્ત્ર પહેરે છે. રામ લક્ષ્મણ ગુરુદેવની સેવા કરવા માટે ગુરુજીની પાછળ પાછળ ચાલે છે. રસ્તામાં ટાટકા નામની એક રાક્ષસી આવી. જંગલમાં થઈને જતા હતા ત્યાં ટાટકા ભયંકર ગર્જના કરવા લાગી. વિશ્વામિત્રજીએ કહ્યું, આ ભયંકર જંગલમાં આ રાક્ષસી બાળકોની હિંસા કરે છે, તમે એને મારો. શ્રી કૃષ્ણ લીલાનો આરંભ પૂતના વધથી થયો છે અને રામજીની લીલાનો આરંભ ટાટકા વધથી થયો છે. સન્માર્ગે જે આગળ વધે છે એને વાસના ત્રાસ આપવા આવે છે. ટાટકા રાક્ષસી છે પણ સ્ત્રી છે. રામજી સ્ત્રીને મારતા અચકાય છે. સ્ત્રી અબરા છે. જે ઘરમાં સ્ત્રીને પુરુષ મારે છે એ ઘરમાં દારિદ્ર્ય આવે છે. વિશ્વામિત્રજી રામજીને સમજાવે છે અતિ પાપીની હિંસા એ હિંસા નથી, એ અહિંસા છે. નહીં તો એ ઘણા જીવોને રડાવશે. રાજાનો ધર્મ છે તમે એને મારો. ટાટકા રાક્ષસી છે. વાસના એ જ રાક્ષસી છે. વાસના એવી રાક્ષસી છે કે એને જેમ જેમ ધવરાવશો તેમ તેમ એની ભૂખ વધતી જશે. આ વાસના એવી રાક્ષસી છે કે ખવડાવનારને પણ ખાઈ જાય છે. ખવડાવનારને પણ ખાઈ જવા છતાં એને તૃપ્તિ થતી જ નથી. અનેકવાર માનવ એવું સમજે છે કે જીભ, આંખ, મન, ઇન્દ્રિયો જે તે સુખ માંગે તે એકવાર હું ભોગવી લઉં પછી શાંતિ રહેશે. અરે ઇન્દ્રિયો માંગે તે સુખ ભોગવવાથી તો વાસના વધે છે. ભોગ ભોગવ્યા પછી એવો ભાસ થાય છે કે શાંતિ મળી છે, પણ તે ખોટી શાંતિ છે. ઉલટું ભોગ અશાંતિ વધારે છે. આ ઇન્દ્રિયોના લાડ અનેક વખત કર્યા છે છતાં વાસના શાંત થઈ નથી. ભોગ ભોગવવાથી વાસના શાંત થતી નથી. શરીર રોગી થાય, અશક્ત થાય છતાં વાસના શાંત થતી નથી. શરીર વૃદ્ધ થાય છતાં વાસના તૃપ્ત થતી નથી. વાસના શાંત થાય છે વિવેકથી. રામજી એને વિવેકરૂપી બાણ મારે છે. રામજીનું જે ધનુષ્ય છે તે જ્ઞાન સ્વરૂપ છે. વિવેક એ બાણ છે. ધનુષ્યોનો આકાર થોડો ઓમકારના જેવો છે. શ્રી રામચંદ્રજી ધનુષ્ય બાણને સજ્જ રાખે છે. તમે પણ જ્ઞાન, ધનુષ્ય અને વિવેક બાણથી હંમેશા સજ્જ રાખજો. રાક્ષસ કામ ક્યારે વિઘ્ન કરવા આવે તે કહી શકાય નહીં. રાક્ષસો તમારી પાછળ પડ્યા છે, તમને મારવા આવે છે. પરંતુ રામજીની જેમ તમે ધનુષ્ય બાણને સજ્જ રાખશો, જ્ઞાન વિવેકને સતેજ રાખશો તો રાક્ષસો વિઘ્ન કરી શકશે નહીં. ધનુષ્ય બાણને સજ્જ રાખશો તો રાક્ષસો મરશે. રાક્ષસો મરી નથી ગયા. હો, રાક્ષસો હજુ જીવતા છે અને સર્વત્ર ફરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે રાક્ષસો છે. તે ગાફેલ જીવને મારે છે. પ્રતિક્ષણ જે સજ્જ રહે, સાવધાન રહે તેને રાક્ષસ મારી શકે નહીં. વાસના રાક્ષસીનો વિનાશ કર્યા વિના જીવ સન્માર્ગે આગળ વધી શકે જ નહીં. પ્રભુએ ટાટકાનો વધ કર્યો. ટાટકા પૂર્વજન્મની એક યક્ષિણી હતી. તે અગસ્ત્ય ઋષિને ત્રાસ આપવા લાગી. તેથી ઋષિએ તેને શ્રાપ આપ્યો અને એ રાક્ષસી થઈ. શાપાતી પશ્ચાતાપ પ્રાપ્ત મુક્તા રામ પ્રસાદત. રઘુનાથજીએ ટાટકાનો ઉદ્ધાર કર્યો. પછી શ્રી રામ લક્ષ્મણજી વિશ્વામિત્રજીના આશ્રમમાં પધાર્યા. આશ્રમમાં વૃક્ષો ફર બહારથી નમેલા છે. પશુ પક્ષીઓ વેર ભૂલ્યા છે. અહિંસામાં એવી શક્તિ છે કે અહિંસાનો ઉપાસક જ્યાં હોય ત્યાં હિંસક પશુઓ પણ હિંસા ભૂલે છે. ગૃહસ્થોના બગીચાના વૃક્ષો રાજસી છે. તેની છાયામાં વિલાસી લોકો બેસે છે. ગૃહસ્થના બગીચાના વૃક્ષો ફળનો ઉપભોગ થાય છે. ઋષિના આશ્રમમાં સાત્વિકી વૃક્ષો છે. આ વૃક્ષોની છાયામાં ઋષિ કુમારો ગાયત્રી જપ કરે છે, અધ્યયન કરે છે અને ફળનો ઉપભોગ કરે છે. શ્રી રામ લક્ષ્મણના દર્શન કરીને ઋષિઓને આનંદ થયો. ઋષિ કુમારો સાથે શ્રી રામ લક્ષ્મણનો પ્રેમ થયો. રઘુનાથજીએ વિશ્વામિત્રજીને કહ્યું, ગુરુદેવ હવે આપ યજ્ઞનો આરંભ કરો. શ્રી રામ કૌશિકમ પ્રાહ ભવાન દીક્ષામ પ્રવિશ્યતામ, હું યજ્ઞનું રક્ષણ કરીશ, આપ ચિંતા ન કરો, આપ દીક્ષા ગ્રહણ કરો. વિશ્વામિત્રજીએ યજ્ઞની દીક્ષા લીધી છે. એ દિવસે ઉપવાસ કરવો પડે છે. ભૂમિ શુદ્ધિ ગાયના છાણથી થાય છે અને દેહ શુદ્ધિ ગૌમૂત્રથી થાય છે. ગૌમૂત્રમાં ગંગાજી છે. આશ્રમમાં ગાયના છાણથી યજ્ઞભૂમિની શુદ્ધિ કરવામાં આવી છે. સુંદર મંડપની રચના કરવામાં આવી છે. યજ્ઞ મંડપના દ્વારમાં શ્રી રામ લક્ષ્મણ ધનુષ્ય બાણ સજજ કરીને ઊભા. 16 વર્ષના શ્રી રામ લક્ષ્મણ બહુ સુંદર દેખાતા હતા. શ્રી રઘુનાથજીનું મુખ સુંદર છે, આંખ રમ્ય છે, છાતી વિશાળ છે, બળ છાતીમાં હોય છે. છાતી જેની વિશાળ હોય તેનામાં બળ બહુ હોય છે. રામજીના હાથ ઘૂંટણને સ્પર્શ કરે છે. શ્રી રામ આજાનું બાહુ છે. આજાનું બાહુ મરી વિંદ દલાય તાક્ષ માંજન્મ શુદ્ધ રસ હાસ્ય મુખ પ્રસાદમ શ્યામમ ગૃહિત સરચાપ મુદારરૂપમ રામમ સરામમમ ભીરામમમ નુસ્મરામિ. હાથ ઘૂંટણે સ્પર્શ કરે તે મહાયોગી અને અતિ ભાગ્યશાળીનું લક્ષણ છે. કદાચ તમને એમ થશે કે મહારાજ અમારા હાથ ઘૂંટણે લાગે છે. હં, અરે બેઠા બેઠા ઘૂંટણને હાથ અડે તેનો કોઈ અર્થ નથી. ઊભા થયા પછી હાથ ઘૂંટણને સ્પર્શ કરે તે મહાયોગીનું મહાભાગ્યશાળીનું લક્ષણ છે. શ્રી રામના હાથ બહુ લાંબા છે. એક વૈષ્ણવે રામજીને પૂછ્યું કે મહારાજ તમારા હાથ આટલા બધા લાંબા કેમ રાખ્યા છે? રામજીએ કહ્યું, મારા ભક્તો દર્શન કરવા આવે ને તે એક એકને મળવાની મને બહુ ઈચ્છા થાય છે. મેં હાથ એટલા માટે લાંબા રાખ્યા છે કે મારો કોઈ ભક્ત બહુ જાડો હોય તો એને બરાબર બાતમાં લઈને મળતા ફાવે. શ્રી રામ બહુ ભોરા છે, અતિશય સરળ છે, પ્રેમની મૂર્તિ છે. રામજી એવા પ્રેમાળ છે કે રીંછ અને વાનરોને પણ એ મળે છે. રીંછ વાનરો સાથે પણ પ્રેમ કરે છે. શ્રી રામ યજ્ઞ મંડપના દ્વારે ઊભા છે. ઘણા ભાગે મંદિરમાં ઠાકોરજી ઊભા જ હોય છે. દ્વારિકામાં તમે જાઓ તો જોશો કે દ્વારિકાનાથ ઊભા છે. તમે પંઢરપુરમાં ગયા હશો તો પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ ઊભા છે. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એવું સૌમ્ય અને મંગલમય છે કે દર્શન કરતા એવું લાગે છે જાણે ઊભા રહીને એ કોઈની પ્રતીક્ષા કરે છે. કેળ ઉપર બે હાથ રાખ્યા છે, જાણે કહી રહ્યા છે કે મારા ભક્તોની પ્રતીક્ષા કરતો હું ઊભો છું. દ્વારિકાજીનું શ્રી અંગ તો બહુ જ કોમળ છે, છતાં એ ભક્તો માટે ઊભા રહે છે. એક દિવસ મનમાં થોડો વિચાર આવ્યો કે ઠાકોરજી આખો દિવસ ઊભા રહે છે, તે એમના કોમળ ચરણને કેટલો પરિશ્રમ થતો હશે. તમને કોઈ એક કલાક ઊભા રાખે તો તમારી શી દશા થાય. શ્રી નાથ દ્વારામાં શ્રી નાથજી બાવા પણ ઊભા છે. તમે આંધ્રપ્રદેશમાં જાઓ તો ત્યાં શ્રી બાલાજી મહારાજ પણ ઊભા છે. પરમાત્મા જગતને બોધ આપે છે કે મારા ભક્તોને મળવા માટે હું આતુર થઈને ઊભો છું. શ્રી રામ તો જીવ માત્રને મળવા માટે આતુર છે, પણ આ જીવ જ અભાગ્યો છે. આ જીવને કોઈ દિવસ એવી ઈચ્છા થતી નથી કે મારે પરમાત્માને મળવું છે. આ શરીરના મિલનમાં સુખ નથી. અરે, શરીરને મળવાથી જ સુખ થતું હોય તો મર્દાને મળવાથી કેમ સુખ થતું નથી? મર્દાને પણ હાથ છે, પગ છે, મોઢું છે, આંખ છે, બધું જ છે. બે શરીરના મિલનથી સુખ થતું નથી, પણ બે પ્રાણ એક થાય છે તેથી આનંદ જેવું લાગે છે. બે જીવ મળે છે તેથી સુખ થાય છે. બે જીવ મળે તો સુખ થાય. તો જીવ અને ઈશ્વર મળે ત્યારે જીવને કેવો આનંદ થતો હશે. ઈશ્વરમાં સગરા જીવ સૂક્ષ્મ રૂપે રહેલા છે. આ સગરા જીવને એક સાથે મળવાથી કેટલો આનંદ આવે. આત્મા પરમાત્માનું મિલન એટલે પરમાનંદ. માનવના માનવ સાથેના મિલનમાં કદાચ સુખ હશે તો નિશ્ચય જાણજો કે એ મિલનમાં હજાર ગણું દુઃખ પણ હશે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ અવશ્ય થાય છે. સંયોગા વિપ્રયોગાંતા, સંયોગ એ વિયોગ માટે જ થાય છે. જગતમાં કોઈ સ્ત્રી પુરુષને મળવાની ઈચ્છા રાખશો નહીં, તેમાં વિયોગનું દુઃખ અવશ્ય છે. પરમાત્માને મળ્યા પછી વિયોગનું દુઃખ સહન કરવાનું રહેતું નથી. ઈશ્વરનો સંયોગ નિત્ય છે. આ જીવ એકવાર ઈશ્વરને મળે, પરમાત્મા તેને એકવાર અપનાવે, તેને છાતી સાથે ચાંપે, એકવાર પરમાત્મા જીવને આલિંગન આપે, તે પછી જીવ ઈશ્વરથી કદી વિખૂટો પડતો નથી. યથા નદઃ શ્યંદમાના સમુદ્રે અસ્તમ ગચ્છંતિ નામરૂપે વિહાય તથા વિદ્વાન નામરૂપાત વિમુક્તઃ પરાત્પરમ પુરુષમુપૈતિ દિવ્યમ. નદી સમુદ્રમાં જઈને મળે છે તે પછી સમુદ્રથી તે અલગ રહી શકતી નથી. એના નામ રૂપ પણ સમુદ્રમાં મળી જાય છે. સમુદ્રમાં ભર્યા પછી સમુદ્ર પણ નદીને પોતાના સ્વરૂપથી અલગ કરી શકતો નથી. મનથી વારંવાર એવો સંકલ્પ કરો કે મારે હવે પરમાત્માને મળવું છે. પરમાત્મા તો જીવ માત્રને મળવા માટે આતુર થઈને ઊભા છે. પરમાત્માની એવી ઈચ્છા છે કે આ જીવ મારો અંશ છે, એ મારો છે, છતાં માયાના લીધે સંસારમાં ફસાય છે. જગતનો થયો છે, મને ભૂલ્યો છે, પણ હું મારા અંશ એવા સર્વ જીવોને મળવા માટે આતુર છું. એવો કોણ બાપ છે જેને પુત્રને મળવાની ઈચ્છા ન હોય? ભગવાન સર્વના પિતા છે. એ તો સર્વને દર્શન આપવા મળવા તૈયાર છે. જીવ માત્ર ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે, પણ આ જીવ દુષ્ટ છે. તે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી. સંસારના વિષયો દુઃખ આપે છે, છતાંય તેને એ મીઠા લાગે છે. એ ત્યાં જ માથું માર્યા કરે છે. એને એવી ઈચ્છા થતી નથી કે મારે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવા છે, મારે પ્રભુને આલિંગન આપવું છે, મારા ભગવાન સાથે મારે હવે એક થવું છે. શ્રી રામ લક્ષ્મણ ધનુષ્ય બાણ સજજ કરીને ઊભા છે. વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે, અગ્નિમાં આહુતિ આપે છે. અગ્નયે સ્વાહા, પ્રજાપત્યે સ્વાહા, વરુણાય સ્વાહા. વિશ્વામિત્રજી આહુતિ અગ્નિમાં આપે છે, પણ એમની દ્રષ્ટિ દ્વાર ઉપર બિરાજેલા પરમાત્મામાં છે, શ્રી રામ લક્ષ્મણમાં છે. લક્ષ્મણજીને તે ગમ્યું નહીં. લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું, મોટાભાઈ આ ડોસા ક્યારનો આપણને જોઈ રહ્યો છે? રામજીએ કહ્યું, લક્ષ્મણ એમને ડોસા ન કહેવાય, એ આપણા ગુરુજી છે. લક્ષ્મણજીએ કહ્યું, ભલે ગુરુજી, પણ ગુરુજી આપણને એક ટક નજર રાખીને જુએ છે, એ કેમ જોતા હશે? એમના મનમાં શું છે તેની ખબર જ પડતી નથી. સાધારણ એવો નિયમ છે કે યજ્ઞ કરતી વખતે બ્રાહ્મણની નજર અગ્નિમાં જ હોવી જોઈએ. અગ્નિ વૈ વૈ દેવાનામ મુખમ, અગ્નિમુખાહ વૈ દેવાહ. અગ્નિ એ પરમાત્માનું મુખ છે. અગ્નિ દ્વારા ભગવાન આરોગ્ય છે. ઘરમાં તમે ઠાકોરજીને ભોગ ધરો, પણ અગ્નિમાં આહુતિ ન આપો ત્યાં સુધી પ્રભુ તૃપ્ત થતા નથી. અગ્નિમાં આહુતિ આપવી જ જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે કે ઘરમાં રસોઈ થાય એટલે અનેક જીવોની હિંસા પણ થાય. રસોઈ કરતા અનેક જીવ મરે છે અને તે હિંસાનું પાપ અન્નમાં જાય છે. અન્ન દ્વારા આ બધું પાપ ખાનારને માથે આવે છે. અન્નથી મન ન બગડે તે માટે અન્નને શુદ્ધ કરવું જરૂરી છે. અન્નને શુદ્ધ કરવા માટે અગ્નિમાં આહુતિ આપવાની છે. ગૃહસ્થના ઘરમાં પંચમહાયજ્ઞ થવા જ જોઈએ. દેવયજ્ઞ, ઋષિયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ, આ પાંચ મહાયજ્ઞો કહેવાય છે. દેવો વરસાદ આદિ આપે છે, તેથી તેમને આહુતિ આપવી આવશ્યક છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ આદિ દેવોને આહુતિ આપી તેમનું પૂજન કરવું તેને દેવયજ્ઞ કહે છે. ઉપનિષદો, મહાકાવ્યો, ઇતિહાસ, પુરાણો આદિ અમૂલ્ય જ્ઞાનનો વારસો આપણને ઋષિઓએ આપ્યો છે. ઋષિઓના આપણા ઉપર અનંત ઉપકાર છે. પ્રાચીન કાળમાં ગૃહસ્થો પ્રથમ અરણ્યમાં જઈને ઋષિઓને જમાડતા અને ત્યાર પછી જ ભોજન લેતા. આ ઋષિ યજ્ઞ કહેવાય છે. આપણા ઉપર વડીલોનું મોટું ઋણ છે. આ શરીર પિતૃઓને આભારી છે અને તેથી રોજ પિતૃશ્રાદ્ધ કરવું એ ગૃહસ્થનો ધર્મ છે. એને પિતૃયજ્ઞ કહે છે. ભૂખ્યા મનુષ્યોને ભોજન આપવું તેને માનવ યજ્ઞ કહે છે. આંગણે કોઈ ગરીબ આવે, કોઈ ભિખારી આવે, કોઈ સાધુ બ્રાહ્મણ આવે, આસપાસ પડોશમાં કોઈ ભૂખ્યું હોય, તે સૌને જમાડીને જમવું એ ગૃહસ્થનો ધર્મ બને છે. આ જગતમાં સર્વ કોઈ પ્રાણીઓ પ્રત્યે મનુષ્યોનો કંઈક ધર્મ છે. પશુ પક્ષી આદિ મૂંગા પ્રાણીઓને અન્નથી તૃપ્ત કરવા તેને ભૂત યજ્ઞ કહે છે. આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂત કહેવાય છે. પ્રત્યેકના એક એક અધિષ્ઠાતા દેવ છે. આ દેવોનું પૂજન કરવું, તેમને આહુતિ આપવી તેને પણ ભૂત યજ્ઞ કહેવામાં આવે છે. પ્રત્યેક ગૃહસ્થે આ યજ્ઞો રોજ કરવા જ જોઈએ. કેટલાક લોકો ઠાકોરજીને થાળ તો ધરે છે, પણ અગ્નિમાં આહુતિ આપતા નથી. કથા સાંભળ્યા પછી રોજ અગ્નિમાં આહુતિ આપજો. કદાચ તમને એમ થતું હશે કે મહારાજ તમે કહો છો, પણ અમને કોઈ મંત્ર આવડતો નથી. તમને હરે રામ હરે કૃષ્ણ બોલતા તો આવડે છે ને? તે બોલો. ભાતમાં થોડું ઘી નાખો, ઘીવાળો ભાત કરીને અગ્નિદેવને જમાડો. અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે, જે મા બહુ પ્રેમથી બાળકના મુખમાં કોરિયો આપે છે, તેમ તમે પણ પ્રેમથી એવી ભાવના રાખો કે મારા ઠાકોરજીના મુખમાં આપું છું. બ્રાહ્મણો પવિત્ર વેદ મંત્રો બોલીને પરમાત્માના મુખમાં આહુતિ આપે છે, પ્રભુને જમાડે છે. સ્મારતો વૈશ્વદેવને અગ્નિદેવને આહુતિ આપ્યા પછી ભગવાનને ભોગ ધરે છે. સ્માર્ત લોકો એવું માને છે કે અગ્નિમાં આહુતિ આપીએ તો જ અન્ન શુદ્ધ થાય છે, અને અન્ન શુદ્ધ થાય તે પછી તે પરમાત્માને અર્પણ કરવાનું. અશુદ્ધ અન્ન ભગવાનને કેમ અર્પણ થાય? વૈષ્ણવોને એવી ભાવના હોય છે કે ઠાકોરજી ન આરોગે ત્યાં સુધી અગ્નિદેવ ભોજન કરતા નથી, તેથી વૈષ્ણવો પ્રથમ ભગવાનને ભોગ ધરે છે અને પછી અગ્નિમાં આહુતિ આપે છે. બેમાંથી કોઈ પણ સિદ્ધાંત અપનાવો, ભગવાનને ભોગ ધરીને અગ્નિમાં આહુતિ આપો, અથવા તો અગ્નિમાં પ્રથમ આહુતિ આપીને પછી ભગવાનને ભોગ ધરો, બંને સિદ્ધાંતમાં અગ્નિની ઉપાસના આવશ્યક છે. અગ્નિ અને સૂર્ય એ બે દેવ પ્રત્યક્ષ છે, અને પેટમાં પણ અગ્નિ છે, માટે માનવ જીવે છે. પેટમાં રહેલા અગ્નિદેવ શાંત થાય તો પછી અચ્યુતમ કેશવમ થઈ જાય છે, મરણ થાય છે. જે અગ્નિના આધારે રસોઈ થઈ તે અગ્નિમાં આહુતિ આપ્યા વિના જે ખાય તે પાપ ખાય છે. જે પરમાત્માને ભોગ તરતો નથી, અગ્નિમાં આહુતિ આપતો નથી, અને જે ખાય છે તે અન્ન ખાતો નથી, પાપ ખાય છે. કેવળ પોતાને માટે રાંધીને ખાય છે તે પાપ ખાય છે. અગ્નશિષ્ટાશ્ચિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે તે ત્વદમ પાપા એ પચ્યંતાત્મકારણા. જ્યારે અગ્નિમાં આહુતિ આપો ત્યારે ભગવાનનું સ્મરણ કરો, અને એવો ભાવ રાખો કે હું ઠાકોરજીને જમાડું છું, પછી તે અન્ન અન્ન નહીં રહે, અમૃત બની જશે. ખાવું એ પાપ નથી, પણ ભગવાનને અર્પણ કર્યા વગર ખાવું એ પાપ છે. ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા સિવાય ખાશો નહીં. નારાયણનું છે અને નારાયણને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ભગવાનને ભોગ ધરાવ્યા વિના ખવાય નહીં. લોકો તેમને ભોગ ધરાવતા નથી, તેથી ધરતીમાને ખોટું લાગે છે. મારા પતિદેવનું આ લોકો અપમાન કરે છે, દેશમાં દુકાળ કેમ પડે છે? પૃથ્વીનું નામ છે વસુંધરા, એમાં સર્વ પ્રકારની સંપત્તિ છે, પણ જ્યાં ધર્મ છે ત્યાં ધરતી બધું પ્રગટ કરે છે. જ્યાં ધર્મ ન હોય ત્યાં ધરતી બધું ગરી જાય છે. ગાય વાછરડા માટે દૂધ ઉત્પન્ન કરે છે, વાછરડું ન હોય તો ગાય દૂધ ઉત્પન્ન કરતી નથી. ધર્મ દીકરો છે અને ધરતી માં છે. જ્યાં ધર્મ છે ત્યાં ધરતી બધું પ્રગટ કરે છે, પણ લોકો ધર્મને ભૂલ્યા છે, સદાચાર ભૂલ્યા છે, તેથી ધરતીમાં અન્ન રસને ગરી જાય છે. નહીં તો આ ભારત દેશમાં દુકાળ આવે જ નહીં. તમારા ઘરને ભગવાનનું ધામ બનાવો, ભગવાનને પ્રેમથી નિયમિત ભોગ ધરાવો. ભગવાનને જે એક દિવસ માત્ર દૂધ ઉપર રાખે છે અને પોતે બહાર મિષ્ટાન જમવા જાય છે, તેને ભગવાન આખો મહિનો દૂધ પર રાખે છે, એને મળવા નિમોનિયાને મોકલે છે. કૃતજ્ઞો દુર્માની પશુ હું, માનવ કૃતજ્ઞી છે, પરમાત્માની પણ એ કદર કરતો નથી. અન્ન જર પરમાત્માએ આપ્યા છે, પણ પરમાત્માને ભોગ ધરાવતો નથી. ઈશ્વરને તો કોઈ અપેક્ષા નથી, તે સ્વયં આનંદરૂપ છે. ઠાકોરજીને એવી ઈચ્છા નથી કે વૈષ્ણવ મને ભોગ ધરે. ઠાકોરજી પૂર્ણ નિષ્કામ છે. ભગવાન તો ભક્તોને રાજી કરવા માટે આરોગે છે. ભગવાનના ઘરે ક્યાં ખોટ છે? આ સર્વ કાંઈ તેનું જ આપેલું છે. ભગવાનને ભોગ ન ધરો, તેથી કંઈ ભગવાન ભૂખ્યા રહેવાના નથી. પણ તમને કોઈક દિવસ ભૂખ્યા રહેવાનો પ્રસંગ આવશે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. ભગવાને ભૂખ લાગતી જ નથી. ભગવાન તો તમારો ભાવ જુએ છે. તમારા શરીરમાં પ્રેમ રાખો છો, તેથી વિશેષ પ્રેમ ભગવાનમાં રાખો. ઘરમાં કોઈ જમનાર ન હોય તો પણ ભગવાનને માટે રસોઈ બનાવો. જે ઘરમાં ભગવાનને માટે રસોઈ થાય છે, તે ઘરમાં અન્નપૂર્ણા વિરાજે છે. તે ઘરમાં અનાજની ખેંચ પડતી નથી. અગ્નિમાં હોમ કરતી વખતે બ્રાહ્મણની નજર અગ્નિમાં હોવી જોઈએ, પણ વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે ત્યારે અગ્નિમાં નજર રાખતા નથી, રામજીમાં નજર રાખે છે. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે યજ્ઞ, દાન, જપ, તપ, તીર્થયાત્રા આ સર્વ સાધનનું ફળ છે. મનની શુદ્ધિ સત્કર્મ કરવાથી મનનો મેલ ધોવાય છે. સત્કર્મનું ફળ છે મનઃશુદ્ધિ, અને મનઃશુદ્ધિનું ફળ છે શ્રીરામ દર્શન. જેનું મન અતિશય શુદ્ધ થાય તેને જ પરમાત્માના દર્શન થાય છે. માનવનું મન શુદ્ધ નથી. લોકો એમ કહે છે કે હવે કાર બગડ્યો છે, જગત બગડ્યું છે. અરે, નથી કાર બગડ્યો કે નથી જગત બગડ્યું. બગડ્યું છે તારું કારજ્યું. જગત બગડ્યું હોય કે જગત સારું હોય, તેથી તને શો લાભ? માનવનું મન બહુ બગડ્યું છે, અને તે મનનો મેલ ધોવા માટે સાધન છે. મન સુધરે તો બધું સુધરે છે, મન બગડે તો બધું બગડે છે. જગત બગડ્યું છે તે માન્યતા ખોટી છે. આપણું મન બગડ્યું છે જગતના પાપ કરતા. આ મનમાં વધુ પાપ ભર્યા છે. મનમાં રાવણ ભરાયો છે. મન વિના કારણ પરધન પરસ્ત્રીનું ચિંતન કરશે. પરધન પરસ્ત્રીનું ચિંતન કરવાથી મનનું અધઃ પતન થાય છે. મન બહુ અશુદ્ધ થાય છે. મન અશુદ્ધ હોવાના કારણે જગત બગડ્યું છે એમ લાગે છે. આ જગતમાં જ્ઞાની અને અજ્ઞાની બંને રહે છે. અજ્ઞાનીને જગત બગડેલું અને દુઃખરૂપ લાગે છે. જ્ઞાનીને જગત આનંદમય લાગે છે. એનું એક જ કારણ છે, અજ્ઞાનીનું મન અતિ અશુદ્ધ છે અને જ્ઞાનીનું મન અતિ શુદ્ધ છે. મનને કામ, ક્રોધ, લોભ આદિ વિકારો અશુદ્ધ કરે છે. જ્યાં સુધી મનમાં વિકાર વાસના છે, ત્યાં સુધી મન અશુદ્ધ છે. મન જ્યારે નિષ્કામ બને ત્યારે જ્ઞાનનો ઉદય થાય, ત્યારે આત્માનું તથા જગતનું સાચું સ્વરૂપ સમજાય. મન બગડેલું છે ત્યાં સુધી અજ્ઞાન છે. બગડેલા મનને શુદ્ધ કરવા માટે સત્કર્મ કરવાનું છે. સત્કર્મથી મન શુદ્ધિ, મન શુદ્ધિથી ઈશ્વર દર્શન. વિશ્વામિત્રજી જાણે છે કે સત્કર્મનું, યજ્ઞનું જે ફળ છે તે પરમાત્મા તો પ્રત્યક્ષ મારા દ્વારે બિરાજેલા છે, અને હું આ ધુમાડામાં બેસી રહ્યો છું. અને તેથી વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે ત્યારે નજર રામજીમાં રાખે છે. તમે કોઈ પણ કામ કરો ત્યારે ઠાકોરજીમાં નજર રાખીને કરશો તો તે સફળ થશે. તમારા ભગવાનને તમારી આંખોથી ખસવા દેશો નહીં. ઠાકોરજીને ઘરમાં પધરાવે, સિંહાસન પર પધરાવે તે તો સાધારણ વૈષ્ણવ છે. ઠાકોરજીને આંખમાં પધરાવે તે સાચો વૈષ્ણવ છે. કેટલાક લોકોની આંખમાં તિજોરી જ હોય છે. હો, તિજોરીમાં નજર રાખીને જ તે બધું કામ કરે છે. પૈસામાં તો તમે નજર રાખો છો, પણ ભગવાનમાં નજર રાખતા શીખો. ભગવાનમાં નજર રાખીને કરેલું સત્કર્મ જ સફળ થાય છે. સત્કર્મમાં એક દોષ છે કે સત્કર્મ કર્યા પછી હું વધે છે, સત્કર્મ કરનારને લોકો બહુ માન આપે છે અને કહે છે તમે આ બહુ સારું કર્યું, અમારા હાથે તો કાંઈ થતું જ નથી, તમે ઘણું કરો છો. સત્કર્મ કરનારની વાહ વાહ થાય છે, બહુ વાહ વાહ થાય તો પુણ્ય વહી જાય છે. પ્રભુથી વિમુખ થઈને સત્કર્મ કરે તેનું હું વધી જાય છે, અને અભિમાન વધે તો તે સત્કર્મ સફળ થતું નથી. સત્કર્મ કર્યા પછી દૈન્ય ન આવે તો તે સત્કર્મ ફળતું નથી. અંદરનું અભિમાન વધે તેવું સત્કર્મ શા કામનું? ભગવાન સર્વ દોષને અપરાધને ક્ષમા આપે છે, પણ અભિમાનને ક્ષમા આપતા નથી. અભિમાન કરવા જેવું માનવ પાસે છે શું? તું શાનું અભિમાન કરે છે? લાખની રાખ થતાં વાર લાગતી નથી. અરે, આ દેહ પણ પલકમાં માટીમાં મળી જાય છે, આમાં અભિમાન ક્યાં રહ્યું? અહંકાર સર્વથા બાધક છે. હું કાંઈ કરું છું એવો અહંકાર થાય તો પ્રભુ ઉપેક્ષા કરે છે. જે હૃદયથી નમે તે ભગવાનને ગમે. સત્કર્મ કરતા સાવધ રહો કે અંદરનું અભિમાન વધે નહીં. કેટલાક દાન આપે છે, પણ તેમની દાનત કીર્તિમાં હોય છે. દાન સારું છે, પણ કીર્તિની દાનત સારી નથી. મનમાં એવી ભાવના રાખો કે મારા ભગવાનને ખબર પડે, એટલું જ મને બસ છે. કોઈ માનવ જાણે એથી મને સો લાભ છે. તમે બહુ દાન આપો છો એવી જાહેરાત જગતમાં થાય તો સંભવ છે કે તમારે આંગણે માગવા માટે ઘણા લોકો આવે, ઘણા બધા માંગવા આવશે, તો પછી કોઈકને તો તમારે હાથ જોડવા જ પડશે, ના પાડવી જ પડશે. દાન સારું છે, જ્ઞાન સારું છે, પણ દાનનું જ્ઞાનનું અભિમાન ખરાબ છે. સત્કર્મ તો અભિમાન મારવા માટે છે. સત્કર્મ મનને શુદ્ધ કરવા માટે છે. સત્કર્મ પરમાત્માને રાજી કરવા માટે છે. સત્કર્મ કરનાર ભગવાનમાં નજર રાખીને આ હું કરતો નથી, આ તો પ્રભુ કરાવે છે એવું સતત અનુસંધાન રાખીને સત્કર્મ કરે તો સત્કર્મ કર્યા પછી અભિમાન આવે નહીં. સત્કર્મ કર્યા પછી ન મમહ બોલો છો તે આચરણમાં મૂકો. એવી નિષ્ઠા રાખો કે આ મેં નથી કર્યું, મારા ભગવાને કરાવ્યું છે. ભગવાને આ માટે મને બુદ્ધિ શક્તિનું દાન કરીને આ મારા હાથે કરાવ્યું છે. ભગવાન કૃપા કરીને સત્કર્મ કરાવે તો જ તે થઈ શકે છે. ઠાકોરજીને કૃપા કરીને મને નિમિત્ત બનાવ્યો, મારા હાથે આ કર્મ કરાવ્યું. સત્યનારાયણની કથામાં વાત આવે છે, ગરીબ બ્રાહ્મણને સત્કર્મ કરવાની ઈચ્છા થઈ, પ્રેમથી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થઈ. સત્કર્મ કરનારને ભગવાન સાથ આપે છે. ગરીબ બ્રાહ્મણને પુષ્કળ ધન મળ્યું. પ્રચુરમ ધનમ આપતવાન. પરમાત્મા શ્રી રામ કૃપા કરે છે ત્યારે જ માનવને સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. ઘણાને સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે, પણ તેમના હાથે તે થતું નથી. પરમાત્મા કૃપા કરે છે ત્યારે ઉપર રહીને ભગવાન જ સત્કર્મ કરાવે છે. સત્કર્મ કરવાથી જ મન શુદ્ધ થાય છે. સત્કર્મને જ યજ્ઞ કહે છે. પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ સારું કામ કરો તે યજ્ઞ છે. અગ્નિમાં આહુતિ આપવાથી જ યજ્ઞ થાય છે। કથામાં બહુ શાંતિ રાખીને શ્રી રામ નામનો જપ કરતા કરતા કથા સાંભળે તે પણ મોટો યજ્ઞ છે। પરમાત્માની કૃપા હોય તો જ જીભથી પરમાત્માનું નામ લેવાય છે। પરમાત્માની કૃપા હોય તો જ માનવ મૌન રાખી શકે છે। સત્કર્મ કરવાનો ઘણાને પ્રભુ અવસર આપે છે, પણ તે બધાને હાથે સત્કર્મ થતું નથી। પ્રાપ્ત પરિસ્થિતિમાં જેને સંતોષ છે એ જ સત્કર્મ કરી શકે છે। જીવાત્માને પરમાત્માએ ત્રણ વસ્તુ આપી છે, તન મન અને ધન। સત્કર્મમાં શરીર ઘસાય તો તન સફળ થાય છે, ભક્તિથી મન સફળ થાય છે, દાનથી ધન સફળ થાય છે। પરમાત્માએ આપેલી આ વસ્તુઓનો સદુપયોગ કરો, પરમાત્મા પ્રસન્ન થાય એવું કોઈ પણ સારું કામ કરો। નવરા બેસો નહીં, પ્રભુ પ્રસન્ન થાય કે નહીં એ જાણવાની એક યુક્તિ છે। જે કામ કર્યા પછી મન શાંત રહે, જે કામ કર્યા પછી અંદરથી કંઈક આનંદનો અનુભવ થાય તે સત્કર્મ છે, અને ત્યારે માનજો કે તેનાથી પરમાત્મા પ્રસન્ન થયા છે। જો કોઈ કામ કર્યા પછી મન ચંચળ થાય તો અંદરથી કંઈક ઉદ્વેગ થાય, મન અશાંત થાય તો માનજો કે પ્રભુ નારાજ થયા છે। માનવનો જન્મ સત્કરવા માટે છે। મનને જ્યારે નવરાશ આપશો ને ત્યારે જ મન ખરાબ વિચાર કરશે। શાસ્ત્રમાં તો લખ્યું છે કે સત્કર્મ કરતાં અતિશય થાક લાગે તે પછી જ પથારીમાં પડવું। કેટલાક લોકો એવા હોય છે કે ઘરનું કામ જ્યાં પૂરું થયું કે પથારીમાં પડે છે। શરીરને થાક લાગ્યો ન હોય છતાં પથારીમાં પડે એટલે જલ્દી નિંદ્રા આવે નહીં, અને પછી મન ખરાબ વિચાર કરે। કેટલાક તો પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરે છે કે ભાવ વધશે કે ઘટશે, બેંકમાં કેટલા રૂપિયા છે, તેનું વ્યાજ કેટલું આવશે। પૈસા માટે પ્રયત્ન કરવો એ ખોટું નથી, પણ પૈસાનું ચિંતન કરવું એ ખોટું છે। જ્યારે પણ તમે નવરા બેસશો અને મનને નિવૃત્તિ મળશે ત્યારે ઘણા ભાગે મન દ્રવ્યનું ચિંતન કરશે અથવા તો કામ સુખનું સ્મરણ કરશે। તમે માલિક છો, મન નોકર છે। મન ઉપર વિશ્વાસ રાખશો નહીં, મન ઉપર ભક્તિનો પહેરો રાખજો। મનને કોઈ સત્કર્મમાં સતત પરોવી રાખજો, સત્કર્મ કરતા નજર પરમાત્મામાં રાખજો। વિશ્વામિત્રજીએ શ્રી રામચંદ્રજીમાં નજર સ્થિર કરીને યજ્ઞ કરે છે। યજ્ઞ મંડપના દ્વારે શ્રી રામ લક્ષ્મણનો પહેરો છે, આનંદ થયો છે, ઋષિઓ નિર્ભય થયા છે, પ્રેમથી યજ્ઞ કરે છે। યજ્ઞો વૈ વિષ્ણુ તસ્ય શ્રદ્ધા પત્ની, આત્મા પરમાત્માનું મિલન એ મહાયજ્ઞ છે। શ્રદ્ધા પત્ની સાથે પરણીને જીવ યજ્ઞ કરે, યજ્ઞ એટલે પરમાત્મા, ત્યારે જીવ ઈશ્વરનું મિલન થાય છે। આવો યજ્ઞ કરે ત્યારે રાક્ષસો વિઘ્ન કરવા આવે છે। રાક્ષસોને ખબર પડી તે રાક્ષસો વિઘ્ન કરવા આવ્યા છે, પણ રામજીના વારંવાર દર્શન કરવાથી રાક્ષસોનો સ્વભાવ બદલાય છે। આપણે તો રોજ ભગવાનના દર્શન કરીએ છીએ, પણ આપણો સ્વભાવ જરાય સુધરતો નથી। શ્રી રામના દર્શન કર્યા પછી બુદ્ધિ ન સુધરે, સ્વભાવ ન સુધરે તો માનવું કે રાક્ષસ કરતા પણ અધમ છું। લોકો રોજ દેવ દર્શન કરે, રોજ રામાયણ વાંચે, છતાં તેમના જીવનમાં સરળતા અને સંયમ ન આવે તો તે રાક્ષસ કરતા પણ અધમ છે। રામાયણમાં આવે છે કે મારીચ્ય સુબાહુ રાક્ષસનો સ્વભાવ રામજીના દર્શન કર્યા પછી સુધર્યો, જેના દર્શન કરવાથી સ્વભાવ સુધરે એ ઈશ્વર મારી સુબાહુ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યા છે, પણ રામજીના દર્શન કર્યા પછી એમની બુદ્ધિ સુધરી છે, એ વિચાર કરે છે કે આ યજ્ઞમાં વિઘ્ન કરવાથી અમને શું લાભ છે, અમે આ બહુ ખોટું કરીએ છીએ, આ બ્રાહ્મણોને કોઈ સ્વાર્થ નથી, જગતનું કલ્યાણ થાય તે માટે આ માટે એ યજ્ઞ કરે છે. બ્રાહ્મણ કોઈ પણ સત્કર્મ કર્યા પછી ભગવાનને એવું કહેતો નથી કે મને સુખી કરો, મારા છોકરાને સુખી કરો. બ્રાહ્મણ તો એવી પ્રાર્થના કરે છે કે મારા દેશને સુખી કરો, સમસ્ત જગતને સુખી કરો. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અપુત્રાઃ પુત્રિણઃ સંતુ, પુત્રિણઃ સંતુ પૌત્રિણઃ. દુર્જન સજ્જનો ભૂયાત, સજ્જનો શાંતિ માપનુયાત. બ્રાહ્મણ પરમેશ્વરને એવી પ્રાર્થના કરે છે કે સમાજને સુખી કરો, બ્રાહ્મણોનો અવતાર સુખ ભોગવવા માટે નથી, સમાજને સુખી કરવા માટે છે. બ્રાહ્મણ જગતના કલ્યાણ માટે સત્કર્મ કરે છે. રાક્ષસો વિચાર કરે છે કે આ પવિત્ર ઋષિઓ જગતને સુખી કરવા માટે યજ્ઞ કરે છે, આ યજ્ઞમાં તો અમારે સેવા કરવી જોઈએ, એને બદલે અમે તો યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યા છીએ, આ ઠીક નથી. રામજીના દર્શન કરતા કરતા તેમની બુદ્ધિ સુધરે છે. શ્રી રામ પરમાત્મા છે, તેમના દર્શન કરતા મારીચની બુદ્ધિ સુધરે તેમાં કંઈ આશ્ચર્ય નથી. સ્વદોષ દર્શન એ ઈશ્વર દર્શનનું ફળ છે. માનવનો એવો સ્વભાવ છે કે તેને પોતાના દોષ જલ્દી દેખાતા નથી. માનવમાં મોટામાં મોટો દોષ હોય તો તે જ છે કે તે પોતાને નિર્દોષ સમજે છે. તેને એવું લાગે છે કે મારી એવી કોઈ ભૂલ થઈ જ નથી, અને કદાચ તે થઈ હોય તો તે સાવ સાધારણ છે, તે કોઈ મોટી ભૂલ ન કહેવાય. માનવને પોતાના દોષનું ભાન નથી. પરમાત્માના દર્શન કરતા તમને તમારા દોષનું ભાન થાય, તમારા મન બુદ્ધિ જરા પણ સુધરે તો માનજો કે ઠાકોરજીએ મારા સામું જોયું છે. પરમાત્મા જેને નજર આપે છે તેને સ્વદોષનું ભાન થાય છે. પરમાત્મા જેને નજર આપે છે તેને જ કરેલા પાપને માટે હૃદયમાં પસ્તાવો થાય છે. શ્રી રામના દર્શન કર્યા પછી મારીચ સુબાહુની બુદ્ધિ સુધરે તેમાં આશ્ચર્ય છે. રામજીના સ્મરણ માત્રથી મન બુદ્ધિ સુધરે છે, ત્યારે મારી સુબાહુ તો પ્રત્યક્ષ દર્શન કરે છે. તમે રામજીને પ્રેમથી યાદ કરો, ધીરે ધીરે તમારું મન પણ સુધરશે. મારીચને પરમ આશ્ચર્ય થયું છે. એ વિચાર કરે છે, આજે મારા મનમાં દયા કેમ આવે છે? આ બાળકોને જોઈને બુદ્ધિ બદલાય છે. આજે મારું મન મારા હાથમાં રહેતું નથી, મને આ બાળકોને મળવાની ઈચ્છા થાય છે. આ બાળકો સાથે લડવું મને કંઈ ગમતું નથી, મને એમ થાય છે કે આ બે બાળકોને સિંહાસનમાં પધરાવી સુંદર શૃંગાર કરી એમની આરતી ઉતારું, તેમના ચરણની હું સેવા કરું, આ કેવા સુંદર દેખાય છે. આ ઋષિ આ બાળકોને ક્યાંથી લઈ આવ્યા હશે? આ કોના બાળકો હશે? જગતમાં મેં આવા બાળકો જોયા નથી. મારી સુબાહુ એક ટક નજર રાખીને રામ લક્ષ્મણને જોવા જ લાગ્યા. મારી જે વિચાર કર્યો, રામ લક્ષ્મણ બહુ કોમળ છે, એમની સાથે મારે યુદ્ધ કરવું જ નથી, આ દરવાજેથી અંદર જવું નથી, યજ્ઞ મંડપના ચાર દરવાજા છે, તે બીજા દરવાજેથી હું અંદર જઈશ, તે બીજા દ્વારેથી જવા ગયો તો ત્યાં પણ શ્રી રામ લક્ષ્મણ ઊભા હતા, ત્રીજા ચોથા દ્વારે ગયો તો ત્યાં પણ શ્રી રામ લક્ષ્મણનો પહેરો હતો, પ્રત્યેક દ્વારે રામ લક્ષ્મણનો પહેરો હતો. મારીચને આશ્ચર્ય થયું કે આ બધા બાળકો સરખા જ લાગે છે, આ એક જ છે કે જુદા જુદા છે, મને આ શું દેખાય છે. પ્રત્યેક દ્વારે શ્રી રામ લક્ષ્મણ બિરાજેલા હતા. રામજી આપણને એક બોધ આપે છે કે તમે પણ જ્યારે યજ્ઞ કરો ત્યારે તમારા દરવાજે રામ લક્ષ્મણને પધરાવજો, જે પ્રત્યેક દ્વારે રામ લક્ષ્મણને પધરાવે છે તેનો જ યજ્ઞ સફળ થાય છે. યજ્ઞ સત્કર્મ કરવા બેસે કે મારી જ સુબાહુ વિઘ્ન કરવા આવે છે, કામ ક્રોધ લોભ અહંકાર આ બધા મારી જ સુબાહુ છે. વેદમાં અનેક પ્રકારના યજ્ઞનું વર્ણન છે, કેટલાક યજ્ઞો તો એવા બતાવ્યા છે કે તે યજ્ઞો બ્રાહ્મણ જ કરી શકે, બ્રાહ્મણેતરને તે કરવાનો અધિકાર જ નથી, બ્રાહ્મણને જ તે યજ્ઞ કરવાનો અધિકાર છે. કેટલાક યજ્ઞ તો એવા બતાવ્યા છે જે કરવાનો અધિકાર બ્રાહ્મણને પણ નથી, જે અગ્નિહોત્રી હોય તેને જ એ યજ્ઞ કરવાનો અધિકાર છે. વેદમાં એક ઠેકાણે એવો યજ્ઞ બતાવ્યો છે જે યજ્ઞ કરવાનો અધિકાર સર્વ કોઈને છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર સાધુ સંન્યાસી ગૃહસ્થ બ્રહ્મચારી સ્ત્રી પુરુષ કોઈ પણ એ યજ્ઞ કરી શકે છે. તસ્વૈવમ વિદુષો યજ્ઞસ્યાત્મા શ્રદ્ધાપત્ની, આત્મા પરમાત્માનું મિલન એને જ યજ્ઞ કહે છે. આત્મા એ યજમાન છે, શ્રદ્ધા એ પત્ની છે, આ શરીર યજ્ઞ ભૂમિ છે. શરીરરૂપી યજ્ઞ ભૂમિમાં આત્મા પરમાત્માનું મિલન એ મહાન યજ્ઞ છે. પરમાત્માને મળવું, પરમાત્માના સ્વરૂપમાં મનનો લય કરવો એ મહાન યજ્ઞ છે. એક પૈસાનો એક ખર્ચ નથી, બીજા બધા યજ્ઞ કરો ત્યારે પૈસાનો ખર્ચ કરવો પડે છે, અનેક લોકોની પણ જરૂર પડે છે. આ યજ્ઞ તો એવો બતાવ્યો છે કે એમાં પૈસાનોય ખર્ચ નહીં, બીજા કોઈની જરૂર નહીં, અને તે કરવાનો અધિકાર સૌ કોઈને. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પ્રત્યેક યજ્ઞમાં કંઈક ને કંઈક ભૂલ થાય છે, બ્રાહ્મણોની મંત્ર બોલવામાં ભૂલ થાય, હવિદ્રવ્ય શુદ્ધ ન હોય તો ભૂલ થાય, અને તેથી છેલ્લે પ્રાયશ્ચિત કરવું પડે છે. પ્રાયશ્ચિત વિના કોઈ યજ્ઞ પૂર્ણ થતો જ નથી. અરે યજ્ઞ તો અનેક વાર મારે છે, યજ્ઞમાં થોડી ભૂલ થાય તો સજા થાય છે, પણ આ એક યજ્ઞ એવો છે કે જે અત્યંત સરળ છે, નિર્દોષ છે. આ છે જપ યજ્ઞ. જપ યજ્ઞ સર્વથી શ્રેષ્ઠ માન્યો છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે, યજ્ઞ નામ જપ યજ્ઞોષ્મિ, પ્રાતઃ કાળમાં સ્નાન કરો, પવિત્ર આસન પર બેસીને પરમાત્માના સ્વરૂપને સિંહાસનમાં પધરાવો, ઠાકોરજીનો સુંદર શૃંગાર કરો, ભગવદ સ્વરૂપમાં આંખને સ્થિર કરો, અને પછી તે સ્વરૂપને આંખ વાટે અંદર ઉતારી લો. આ સ્વરૂપ મારા હૃદય કમરમાં છે એવી ભાવના રાખીને મનથી પરમાત્માને મળો. જે દેવની તમે સેવા કરો છો, જે દેવની તમે નિત્ય પરિચર્યા કરો છો, તે દેવને આંખ વાટે અંદર પધરાવી હૃદય સિંહાસનમાં સ્થિર કરી તમારા ભગવાનને મનથી મળો, આંખથી દર્શન કરતાં કરતાં, કાનથી સાંભળતા સાંભળતા, મનથી રટણ કરતાં કરતાં જપ કરશો તો સમાધિ લાગી જશે, આત્મા પરમાત્મા એક થઈ જશે. આ મોટો યજ્ઞ છે, પણ જ્યારે તમે યજ્ઞ કરવા બેસો છો ત્યારે આંખરૂપી દરવાજામાંથી, કાનરૂપી દરવાજામાંથી મારી જ સુબાહુ અંદર આવે છે. ઇન્દ્રિયો એ દ્વાર છે, ઇન્દ્રિય દ્વારમાંથી મારી જ સુબાહુ અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે. વિષય એ જ મારી જ છે, પણ જેની પ્રત્યેક ઇન્દ્રિય ભગવાનના નામનું રટણ કરે છે તેની એક એક ઇન્દ્રિયમાં આવીને ભગવાન વિરાજે છે. પ્રત્યેક ઇન્દ્રિયના દ્વાર પર પરમાત્માને પધરાવો, રામજીને બેસાડો, આંખમાં, કાનમાં, મુખમાં રામજીને રાખો. પ્રત્યેક ઇન્દ્રિય દ્વાર પર રામજી વિરાજ હશે તો માનજો કે તમારો યજ્ઞ સફળ થશે. શ્રી રામચંદ્રજીને ઇન્દ્રિયોના દ્વાર પર રાખશો તો મારી જ સુબાહુ એટલે કે વિષય વિકારો વિઘ્ન કરી શકશે નહીં. વિષય મારી જ જલ્દી મળતો નથી. તમારી પ્રત્યેક ઇન્દ્રિય પર શ્રી રામ લક્ષ્મણને પધરાવશો, પરબ્રહ્મા અને શબ્દ બ્રહ્માને પધરાવશો તો તમારો જીવન યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થશે. તમે જપ કરવા બેસો ત્યારે ઘરમાં કોઈ આવે તો તેને નજર આપશો નહીં. તમે જેને નજર આપશો તેને મન પણ આપવું જ પડશે. મનનો એક નિયમ છે કે જ્યાં આંખ જાય ત્યાં જવું. જાગ્રત અવસ્થામાં મન આંખમાં હોય છે. જેને આંખ આપશો તેને મન આપ્યા વિના છૂટકો જ નથી. તમે મારા કરવા બેસો ને, કોઈ આવે તો તેને આંખ આપશો નહીં, તેનું મોઢું જોશો નહીં. માનવમાં રજોગુણ છે, તેથી એનું મોઢું જોવાથી એ રજોગુણ તમારી અંદર આવશે, તમારા મનને હલાવશે, ચંચર બનાવશે. જપ કરવા બેસો ત્યારે આંખમાં ભગવાનને રાખો, કાનમાં ભગવાનને રાખો. કદાચ તમને શંકા થશે કે મહારાજ, કાનમાં ઠાકોરજીને કેવી રીતે રાખવા? તમે જે મંત્રનો જપ કરો તે મંત્રના શબ્દને તમારા કાનથી સાંભળો. મંત્રના એક એક અક્ષરમાં દિવ્ય શક્તિ છે. કાનથી એ મંત્રના અક્ષર સાંભળીને જપ કરવાની ટેવ પાડશો તો પછી ઘરમાં કોઈ આવે અને બોલે તે તમને સંભળાશે જ નહીં. કેટલાક લોકો એવા હોય છે કે નાણાં ગણવા બેઠા હોય ત્યારે કોઈ બોલે તે એમને સંભળાતું નથી, પણ મારા કરવા બેઠા હોય તો બધું સંભળાય છે. એવું ન કરો, કાનમાં ભગવાનને પધરાવો. અનેક વાર એવું થાય છે કે માનવ કાનથી ભક્તિ કરે છે પણ આંખથી નથી કરતો. કેટલાક આંખથી ભક્તિ કરે છે પણ તે સમયે જીભથી ભક્તિ કરતા નથી. ખૂબ ધ્યાન રાખજો કે જે ઇન્દ્રિયથી તમે ભક્તિ નહીં કરો તે ઇન્દ્રિયમાંથી મારી જ સુબાહુ પ્રવેશ કરશે, અને સંભવ છે કે તે ઇન્દ્રિયથી પાપ થશે. પાપ અતિ સૂક્ષ્મ છે. પાપ થાય છે ત્યારે જીવને ખબર પડતી નથી કે મારી આંખ પાપ કરે છે, મારી આંખમાં પાપ આવ્યું છે, મારી આંખમાં કામ આવ્યો છે, મારી જ સુબાહુ આવ્યા છે. માનવ અનેક વાર એવું સમજે છે કે હું મંદિરમાં જાઉં છું, ભક્તિ કરું છું, પણ એક ઇન્દ્રિયથી એ ભક્તિ કરે છે અને બીજી ઇન્દ્રિયથી પાપ પણ કરે છે. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરવું આવશ્યક છે. જ્ઞાની મહાત્માઓ ઇન્દ્રિયોના દરવાજા બંધ રાખે છે, અને વૈષ્ણવો પ્રત્યેક દ્વાર પર પરમાત્માને પધરાવે છે. ઇન્દ્રિયરૂપી દ્વાર પર પરમાત્માને રાખશો તો જ યજ્ઞ સફળ થશે, નહીં તો મારી જ સુબાહુ આવીને યજ્ઞમાં વિઘ્ન કરશે. વિશ્વામિત્રજી જ્યારે પણ યજ્ઞ કરે છે ત્યારે યજ્ઞ મંડપમાં પ્રત્યેક દ્વાર પર શ્રી રામ લક્ષ્મણને પહેરો ભરે છે. વિશ્વામિત્રજીના યજ્ઞનું પરમાત્માએ રક્ષણ કર્યું છે. અનિંદ્રમ ષડહોરાત્રમ તપોવનમ રક્ષતામ. નિંદ્રાનો ત્યાગ કરીને 6 દિવસ રાત્રિનું યજ્ઞ રક્ષણ કર્યું, મારી જ સુબાહુનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રજીનો યજ્ઞ સફળ થયો. વિશ્વામિત્રજીને અતિશય આનંદ થયો. એમણે શ્રી રામ લક્ષ્મણને અનેક આશીર્વાદ આપ્યા. રામાયણમાં ઘણા શસ્ત્રો શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. અગ્નિશાસ્ત્ર, વાવ્યશાસ્ત્ર, પર્જન્યશાસ્ત્ર, બ્રહ્મશાસ્ત્ર, આ બધા શસ્ત્રોનું દાન અને જ્ઞાન વિશ્વામિત્રજીએ શ્રી રઘુનાથજીને કર્યું. ઋષિએ શ્રી રામ લક્ષ્મણને બલા તિબલા વિદ્યા પણ શીખવી. બલા તિબલા વિદ્યા જાણનારને ભૂખ તરસ ત્રાસ આપી શકતા નથી.